તારીખ 13/9/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 6 સળંગ પ્રવચન નંબર 27
નિજ સુખ કેવી રીતે થાય તે કહેવામાં આવે છે જીવને નિજ સુખની પ્રાપ્તિ નથી. સુખ પ્રાપ્તિ નહીં હોવાથી કોઈ પણ પ્રકારના કર્મના ઉદયમાં સુખની કલ્પના કરતો હોવા છતાં, સુખ માનતો હોવા છતાં સુખનો અનુભવ થતો નથી, અથવા સુખથી ઉત્પન્ન થતી તૃપ્તિ થતી નથી. જે આત્મિક સુખથી જીવને તૃપ્તિ થાય છે તે સુખ કેવું છે, ક્યાં છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે એ કહે છે. માનસિક સુખ અને આત્મિક સુખમાં ફરક છે. જે વાસ્તવિકતાએ દુઃખ છે પણ સાતાના ઉદય રૂપ છે, અથવા કષાયની મંદતા રૂપ છે, અથવા ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં, ઈચ્છિત પદાર્થના સંયોગમાં સુખની કલ્પના કરે છે એવા પ્રસંગમાં એ બધા કર્મના ઉદય છે. સુખ નથી પણ દુઃખ જ છે એની સાબિતી શું? સુખ નથી પણ એ દુઃખ છે એની સાબિતી શું? કે એમાં ક્યાંય જીવને તૃપ્તિ થતી નથી, એનો અતૃપ્ત ભાવ ચાલુ ને ચાલુ, ઊભો ને ઊભો રહે છે. તેથી તેને મન દ્વારા માનેલું સુખ એ ખરેખર સુખ છે એમ ન જાણવું જોઈએ. નિજ સુખ એટલે આત્મિક સુખ લેવું છે, આત્માનું સ્વભાવથી ઉત્પન્ન થયેલું સુખ, ગુણથી ઉત્પન્ન થયેલું સુખ જે તૃપ્તિરૂપ છે, વિશ્રામ ભાવરૂપ છે એવું સુખ કઈ રીતે ઉત્પન્ન થાય તે કહેવામાં આવે છે. કે પહેલા તો એ સુખ ક્યાં છે? કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. ઉપયોગ એટલે અહીંયા ચેતના, ચેતના એટલે અહીંયા સ્વભાવ લેવો. નહીતર તો તર્ક કરે વિદ્વાન હોય તો, કે ઉપયોગ તો મારો ઉપયોગ તો બહિર્મુખ છે, મારો ઉપયોગ તો ઇન્દ્રિય જ્ઞાન રૂપે થઈ રહ્યો છે, એમાં ક્યાં અનંત સુખ છે? એમાં તો ઉલટાનું દુઃખ થાય છે, એમાં સુખ ક્યાં છે એમ તર્ક થાય છે. પણ અહીંયા ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુ છે, ઉપયોગમાં જ્ઞાનમય વસ્તુ છે, ત્યાં અનંત સુખ રહેલું છે. પણ અંતરંગમાં જોવે ત્યારે એને દેખાય એવું છે, છે ઉપયોગમાં. પણ અંતરંગમાં ઉપયોગનું અંતરંગ જોવે ત્યારે એને દેખાય એવું છે, નહીતર દેખાય એવું નથી. જો એમ ન હોય તો કોઈ પણ અજ્ઞાનીને કઈ રીતે આત્મા ઓળખાય, સમજાય, નિશ્ચિત થાય અને એનો મહિમા આવે, એનું આકર્ષણ થાય સુખનું, એ કેમ બને? જ્ઞાન લક્ષણ થી લક્ષિત થતો આત્મા, ઉપયોગ લીધો ને અહીંયા, ઉપયોગ એટલે જ્ઞાન લક્ષણ, જ્ઞાન લક્ષણ થી લક્ષિત થતો આત્મા, એમાં અનંત જ્ઞાન છે ને અનંત સુખ પણ છે, એમ બંને વાત સમજાય છે. બંને વાત, બંને એના મુખ્ય મુદ્દા છે. ઓળખ ઓળખ થાય છે જે તત્વની, એ તત્વમાં અનંત જ્ઞાન છે ને અનંત સુખ છે, એમ એક સાથે આવે છે. માત્ર આત્મા 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 એવો કોઈ લુખો વિકલ્પ એ કાંઈ આત્માની ઓળખાણ નથી. એવો લુખો વિકલ્પ, એવો લુખો વિચાર એ કોઈ આત્માની ઓળખાણ નથી. પણ જેમાં અનંત સુખ છે એવું ભાસે છે, અથવા અનંત સુખની હસ્તી છે, એની વિચાર જ્ઞાનમાં પણ પ્રતીતિ આવે છે, વિશ્વાસ આવે છે કે છે અનંત સુખની હૈયાતી, અહીંયા જ છે, મારામાં જ છે, એવી એને પ્રતીતિ પૂર્વકનો જે વિચાર છે એને ઓળખાણ કરીએ, વિશ્વાસપૂર્વકનો વિચાર છે એને ઓળખ કરીએ. ઉપયોગ છે એટલે કે જ્ઞાન છે તે રાગ સ્વરૂપે છે. જે જ્ઞાનનો ઉપયોગ છે એ રાગ સ્વરૂપે છે કે રાગ સ્વરૂપે નથી? તો દુઃખ તો રાગમાં છે, દુઃખ ઉપયોગમાં ક્યાં છે? તો એક તો જાણે જે દુઃખ 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 થઈ રહ્યું છે તે દુઃખથી ભિન્ન હું જ્ઞાન ઉપયોગ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, ઉપયોગ સ્વરૂપ છું, એમ દુઃખથી ભિન્ન છું, દુઃખથી રહિત છું, દુઃખથી અભાવ સ્વરૂપે છું, એ તો એનો નાસ્તિનું પડખું થયું. હવે જે ઉપયોગ સ્વરૂપ છું એ દુઃખ રહિત છું, તો સુખ જ જેનું સ્વરૂપ છે, સુખ જ જેનું રૂપ છે, એવો હું છું. જ્ઞાન સુખ રૂપ છે, જ્ઞાનનું એક રૂપ છે, એ સુખ છે. ઓળખાણના વિષયમાં આપણે અહીંયા વિચારીએ છીએ ત્યારે એ વાત લઈએ છીએ કે કોઈ એમ કહે કે તમે ફલાણા ફલાણાને ઓળખો છો, તો ઓછામાં ઓછી ઓળખાણ એને કહેવાય, ભલે પરિચય ન હોય તો પણ, કે એ વ્યક્તિ સામે મળે ત્યારે એ એમ કહી શકે કે આ ફલાણા, નહીં કરે એમ કે નામ સાંભળ્યું છે પણ હું ઓળખતો નથી. તો એનું જેવું રૂપ છે, બાહ્ય રૂપ જેવું છે, એવું ઓછામાં ઓછું ચોક્કસ પ્રકારે ખ્યાલમાં હોય તો આ ફલાણા, એમ એને ઓળખાણ કહેવાય. ઉપર છેલ્લી ઓળખાણમાં પણ આટલી વાત તો ઓછામાં ઓછી હોય છે. તો અહીંયા પહેલી ઓળખાણ ઉપર છેલ્લી રહીએ તો પણ જ્ઞાન ઉપયોગ સુખરૂપ છે, સુખ સ્વરૂપ છે, એટલી ઓળખાણ તો ઓછામાં ઓછી હોવી જોઈએ. પછી અનુભવની ઓળખાણ તો પરિચય થઈને ઓળખાણ કરેલો વિષય છે. જેમ કોઈ વ્યક્તિના ઘનિષ્ઠ પરિચયથી એમ કહી શકાય કે હું એને બરાબર ઓળખું છું, પૂરેપૂરો ઓળખું છું, એમના વિશે જે કાંઈ ખાતરી જોઈતી હોય એ તમે લઈ લો મારી પાસેથી, મારી ગેરંટી છે. એ તો ઘનિષ્ઠ પરિચયથી પણ જ્ઞાનનો ઉપયોગ છે એ તો દેખાય છે કે નહીં? જો જ્ઞાનનો ઉપયોગ એકલો જ્ઞાન રૂપે જો જોવામાં આવે તો એ સુખ રૂપે દેખાશે એમ કે છે. આ એની વિશેષતા છે. ત્યાં સુધી ઓળખાણ નથી. શું જ્ઞાન? જ્ઞાન તો સૌ કરે છે, જાણું છું, જ્ઞાનથી જાણું છું એમ સૌ કહે છે, પણ એનું રૂપ શું છે જ્ઞાનનું? કે જ્ઞાનનું રૂપ છે સુખ. જ્ઞાનને ઓળખો છો કે આ ઓળખીએ છીએ? જ્ઞાન સામું મળે તો ઓળખો ખરા કે હા ઓળખીએ, ક્યાંથી ઓળખીએ કે સુખ રૂપે ઓળખીએ.
જાનતા હોય જ્ઞાન નહીં,
નહીં નહીં, એનું રૂપ નહીં. એ તો તમે પરને સાથે ભેળ્યું, પર આકૃતિને જ્ઞાન સાથે લીધી. જ્ઞેયને જાણે તે જ્ઞાન, એ તો પર આકૃતિ વાળું જ્ઞાન થયું. તો અહીંયા પરથી નિરપેક્ષ જ્ઞાન લેવું છે. તો જે જ્ઞાન પર નિરપેક્ષ છે એ જ્ઞાન કેવા સ્વરૂપે છે, કે એ જ્ઞાન સુખ સ્વરૂપે છે. બીજું સુખ નામનો બીજો ગુણ છે, પણ એક ગુણને અનંત ગુણનું રૂપ છે. તો જ્ઞાનને સુખનું પણ રૂપ છે. જ્ઞાન ગુણ સુખ ગુણ રૂપ નથી, પણ જ્ઞાનને, જ્ઞાનના પર્યાયને, જ્ઞાનના ઉપયોગને સુખનું રૂપ અવશ્ય છે, જરૂર છે. આવું તો છે, ચિદવિલાસમાં લીધું છે. આ જ રચયિતા છે દીપચંદજી પોતે. એક ગુણને અનંત ગુણનું રૂપ છે, એક પ્રકરણ જુદું લીધું છે ચિદવિલાસમાં એમણે. તો જ્ઞાનને સુખનું રૂપ છે એમ કહ્યું છે, જ્ઞાનને સુખનો ગુણ છે એમ ક્યાં કહ્યું છે, એને સુખનું રૂપ છે એમ વાત ચાલે છે. સુખરૂપ છે બરાબર, એનું સ્વરૂપ છે, એ રૂપ છે એનું, અનંત અનંત ગુણનું રૂપ છે જ્ઞાનને. અને તેથી તો એ જ્ઞાન લક્ષણથી અનંત ગુણ રૂપ હોવાથી આખો આત્મા એને સમજાય છે, આખો આત્મા એને ઓળખાય છે. પણ બીજા ગુણ ભેદોનું રૂપ ન સમજાય, પણ સુખનું તો સમજાય, સમજાય એને સમજાય છે. આ ઓળખાણનું ચિહ્ન છે, એને આત્મા ઓળખે છે એનું લક્ષણ શું, એની સાબિતી શું, કે આત્મા સુખ સ્વરૂપે જેને ભાષ્યો છે એને આત્માનો નિર્ણય થયો છે, એને આત્માની ઓળખાણ થઈ છે, કે જે ઓળખાણથી એને એનો મહિમા આવ્યા વિના રહે નહીં. આત્મસ્વરૂપની જે અપૂર્વતા છે એ અપૂર્વતા અહીંથી ભાસે છે. કેમ કે જગતના કહેવાતા સુખમાં એણે સાચું સુખ માનીને ઘણી આકુલતા ભોગવી ચૂકેલો આ આત્મા છે. અનેક પ્રકારના જે સુખના સ્થાન ગણાય છે, જેને લોકો એમ કહે છે કે હવે આ સુખી છે, સુખી થઈ ગયા છે એમ કહે છે, ત્યાં બધે આ આત્માએ તે ઉદયમાં એને દુઃખ ભોગ્યું છે. ટૂંકામાં કહીએ તો સુખ લેવા જતા એને દુઃખનો માર પીડ્યો છે. આમ થયું છે. અને જે સુખનો, તેથી કરીને તે જગતના સુખથી પાછો ફરેલો જીવ છે, જેણે એક નાસ્તિનો નિર્ણય તો કરી નાખ્યો છે કે જગતમાં ક્યાંય સુખ નથી મારું. કોઈ પદાર્થમાં, કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ક્યાંય મારું સુખ નથી, એવો તો એણે બુદ્ધિપૂર્વક બરાબર નિર્ણય કર્યો છે. તેથી તેને ક્યાંય જગતનું આકર્ષણ તો નથી, પણ હવે એની જે સુખની શોધક વૃત્તિ છે, એને સુખ શોધ્યું, એ ઉપયોગમાં શોધ્યું એમ કહે છે, જ્ઞાનમાં શોધ્યું. તો એની અપૂર્વતા એને ભાસી, કે પૂર્વે કદી સુખ જેને કહીએ એ ક્યાંય જોયું નથી, એવું અપૂર્વ સુખ આ છે. અને તેથી એ સુખ પાછળ એના પુરુષાર્થનો, એના રૂચિનો પ્રકાર કોઈ બીજી જાતથી ઉત્પન્ન થયા વગર રહી શકે જ નહીં. आत्मा शास्त्र द्वारा समझाए कि द्रव्य क्षेत्र काल भाव थी आत्मा आवो छे, द्रव्य गुण पर्याय थी आत्मा आवो छे, शास्त्र अनुकूल भंग भेदवा, तो पण ये यथार्थ समझण छे के नहीं ये अहींथी नक्की करवू पड़े छे। कि जो यथार्थ समझण होय तो अनंत महिमावंत जे अपूर्व तत्व छे, जे अचिंत्य स्वरूप छे, एनो ते प्रकारनो अचिंत्य महिमा उत्पन्न थया विना रहे नहीं, ए यथार्थता सूचवे छे। अने शास्त्रो अनुकूल आत्मानी समझण करी होय छतां महिमा न आवे, महिमा न आवे, पण महिमा माटे ये प्रश्न पूछे, एने महिमा नी समस्या रहे कि आत्मा तो जाण्यो पण एनो महिमा हवे केम करवो अमारे, आम पूछे। शुं गुरुदेवे कयो, शास्त्रे कयो, अमे आत्मा सांभळ्यो, पण हवे ए आत्मानो अमारे महिमा केम करवो, आम ये पूछे, एनी ये समस्या छे। तो ये समझण तो शास्त्र अनुकूल छे, छता पण एमा यथार्थता नथी एनु आ लक्षण छे। काले मुद्दो चाल्यो ने, आपणे हवे ए मुद्दा उपर ध्यान खेंचशुं के समझण शास्त्र ने अनुसार देखाय, शास्त्र कहे छे एम ज कहे छे, छता ए साचुं नथी एनु, यथार्थ नथी एनु, ए क्यांथी नक्की करवुं, अहींथी नक्की थाय छे। महिमा केम करवो एम पूछे, अथवा एवो ज बीजो समस्यारूप प्रश्न छे ए जीवनो के आत्मानो पुरुषार्थ कई रीते उपाड़वो, आत्मा तो ज्ञान स्वरूप छे, आत्मा आनंद स्वरूप छे, अनंत गुणनो दळ ते आत्मा छे, ध्रुव छे, एकरूप छे, शुद्ध छे, आ बधुं समझ्या पछी पण हवे पुरुषार्थ केम करवो, शास्त्रमां कयुं छे बराबर ए वात अमे बुद्धिथी न्यायथी तर्कणाथी बराबर समझीने सम्मत करीए छीए, पण हवे पुरुषार्थ केम उपाड़वो, आ प्रश्न रहे छे। ए एम सूचवे छे કે શાસ્ત્ર અનુસાર સમજણ છે પણ યથાર્થતાનો અભાવ છે, આમાં યથાર્થતાનો અભાવ છે, એટલે સમજણ એક વાત છે ને યથાર્થતા એ તેથી એક બીજી વાત છે, એમ સમજવું જોઈએ। એ યથાર્થતા સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી આવે છે, એ વાત પૂજી બહેનશ્રી બહુ ઉપસાવી, એમના વક્તવ્યમાં એ વાત ઘણી ઉપસીને બહાર આવી, વિષય એ વધારે સ્પષ્ટ થયો। ગુરુદેવે કોઈ વિશેષ મહિમા કર્યો એમના વચનોનો, એની પાછળ આ રહસ્ય એમણે ખુલ્લું કર્યું, એ છે આ રહસ્ય। ભાઈ તું શાસ્ત્રનો અભ્યાસી છો, તું સત્શાસ્ત્રોને વાંચે છો, અરે જ્ઞાનીઓ પાસેથી તે સત્શાસ્ત્રો, આચાર્યોના સત્શાસ્ત્રો તું સાંભળે છો, અને તને ન્યાયથી તર્કથી આગમથી આ વાત બેસે છે, તું હા પાડે છો કે બરાબર આમ જ હોય, બીજી રીતે હોવા યોગ્ય નથી, છતાં સમજણમાં યથાર્થતા આવવી એક બીજી વાત છે, એક જુદી વાત છે, એનું કારણ શું? કે એનું કારણ એકમાત્ર સ્વરૂપ પ્રાપ્તિની ભાવના સહિતની એ સમજણ હોય તો એ સમજણ યથાર્થતાને પકડે, ને નહીતર એ સમજણ અયથાર્થ રસ્તો પકડે। સમજણ શાસ્ત્ર અનુકૂળ રહે ને રસ્તો બીજો પકડે, વાત ખોટી છે કોઈ એમ કહે. આમ શાસ્ત્ર આમ કે છે, ગુરુ આમ કે છે, આ વાત ક્યાં ખોટી છે? ભાઈ વાત ખોટી છે, એક વાર નહીં પણ 70-75 વાર વાત એ ખોટી છે, એવો વિષય છે. એ વિષય એમને બહુ ઉપસાયો. બહુ બહુ મુદ્દાનો, બહુ પ્રયોજનનો વિષય કેવી રીતે આવી ગયો છે. એટલા વર્ષો પહેલા કઈ ખ્યાલ નતો કે આ પુસ્તકાકાર થશે, આ વાતો એવો કઈ ખ્યાલ હતો? જ્ઞાન નો સ્વભાવ સ્વસંવેદન કરવું, તે જ્ઞાન નો સ્વભાવ છે.
માત્ર સંવેદન નહી,
તો પરનું વેદન કરે છે ને, પરમાં વેદનામાં ઊંડો ઉતરી જાય છે, તો એ ઘણી વેદના ને સંવેદન કહે કહેવાય? નહીં, સ્વપર સંવેદન નહીં. સ્વપર જ્ઞાન ખરું, પણ સ્વપર સંવેદન હરગીજ નહીં. શું જ્ઞાન સ્વપર પ્રકાશક ખરું, પણ સ્વપર સંવેદક જ્ઞાન નહીં, હરગીજ નહીં, બિલકુલ નહીં. એકનું સ્વસંવેદન એવું જ્ઞાનનું શક્તિનું રૂપ છે, એનું શક્તિનું રૂપ છે. હજી આગળ એક વાત લેશે કે ઉપયોગમાં શક્તિને જોવી, ઉપયોગ દ્વારમાં શક્તિને જાણવી. શું? ઉપયોગ દ્વારમાં શક્તિને જાણવી. એક એક જગ્યાએ વાત લેશે, બહુ પાના યાદ નથી, એવો વિષય પણ લીધો છે. આ તો અનુભવનો ગ્રંથ છે ને. એક છત્રીસ પાને છે 36, 42 અને 43 ત્રણ જગ્યાએ આ વાત છે. ભાવવાની રીત છે, 36માં છે. ચિદાનંદ તારી ગુપ્ત શક્તિને, શુદ્ધ શક્તિને વ્યક્તપણે ભાવ કે જેથી તે વ્યક્ત થાય. એમાં શું છે કે જે શક્તિરૂપ ભાવ છે એને પ્રત્યક્ષ વ્યક્તપણે ભાવ, એટલે પ્રત્યક્ષ છે, નિરાવરણ છે, પ્રગટ છે એમ ભાવ કે જેથી તે પરિણામમાં વ્યક્ત થાય. પછી 42નું પારિગ્રાહ પૂરો થાય છે, ત્યાં છે. તે જ્ઞાન શક્તિથી કેવળ જ્ઞાન રૂપ ગુપ્ત નિજરૂપ તેને પ્રતીતિમાં વ્યક્ત કરે, અને પરિણતિએ કેવળ જ્ઞાનની પ્રતીતિ રુચિ શ્રદ્ધાભાવ કરી નિશ્ચય કરો. ગુપ્ત વ્યક્ત, ગુપ્તના વ્યક્ત શ્રદ્ધાંતથી તે વ્યક્ત થાય છે. પછી 43માં છે, બે જગ્યાએ છે. એક બોલ ટાઈપમાં છે કે સ્વસંવેદનમાં જાતિરૂપથી, એ શક્તિની જાતિ છે, સ્વસંવેદનમાં જાતિરૂપથી પોતાનું સ્વરૂપ કેવળ જ્ઞાનમાં બરાબર જાણ્યું. કેવળ જ્ઞાનમાં એટલે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમ જાણ્યું, અંદરના કેવળ જ્ઞાનમાં જાણ્યું. નીચે એક લીટી છોડીને છે, બે લીટી છોડીને, પરમાત્માનું શ્રદ્ધાનુજ્ઞાન નિશ્ચયથી કેટલી જ્ઞાનાદિ શુદ્ધ શક્તિથી થયું તેવી જ રીતે આચરણ થયું. નિશ્ચય નહીં પરમાત્મા છે, એ સાધનમાં સાધનો ઉપચાર કર્યો છે ત્યાં. પણ હજી જે આ તો રીત લીધી છે બધી, પણ એક જગ્યાએ તો બીજી વાત છે જરા, કે જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં ત્રીજા પાને આવી ગયું છે. ત્યાં તો શક્તિથી વાત લીધી છે, શક્તિ થી વાત લીધી છે, એમાં શક્તિને જોવી. ઓલીજી શક્તિને ભાવવાની રીત હતી ત્રણેય જગ્યાએ. ચાલો આવશે ત્યારે દિવસો. ચિદાનંદ તારી ગુપ્ત શક્તિ ને વ્યક્તપણે ભાવ જેથી તે વ્યક્ત થાય એમાં શું લેવું છે કે આત્મા સ્વરૂપે કરીને સહજ પ્રત્યક્ષ છે એટલે જે અવ્યક્ત છે શક્તિરૂપ છે એ એક ન્યાયે અવ્યક્ત છે તો એક ન્યાયે એ વ્યક્ત પણ છે એમ છે. તો અહીંયા જ્યાં ભાવનું છે ત્યાં એને એની વ્યક્તતાને લક્ષ્યમાં લઈને ભાવનું છે. શું અંશ પકડાતો નથી, આખો અંશી પકડાઈ જાય છે ત્યાંથી, પણ એ વ્યક્તપણે વ્યક્ત લઈ લેવો છે ત્યાં, અવ્યક્ત નથી લેવો. શક્તિ છે એ શક્તિનું સ્વરૂપ જ્ઞાનમાં જેવું છે એવું આવે તો એમાં પ્રત્યક્ષતાનો એક સ્વભાવ છે, સહજ પ્રત્યક્ષ એનો સ્વભાવ છે. તો જેવો સ્વભાવ છે એવો જણાય કે બીજી રીતે જણાય? પ્રત્યક્ષ હોય એ પ્રત્યક્ષ જણાય કે પ્રત્યક્ષ હોય તે પરોક્ષ જણાય? શું જણાય? અને અસર કોની આવે પરિણામ ઉપર, પરોક્ષ ની આવે કે પ્રત્યક્ષ ની આવે? પરોક્ષ અને પ્રત્યક્ષમાં એટલો બધો ફેર છે કે પ્રત્યક્ષનો કોઈ વિકલ્પ નથી. શું પ્રત્યક્ષનો કોઈ વિકલ્પ નથી એવું એ પ્રત્યક્ષ છે એ અદ્વૈત છે જેનું કોઈ બીજું બરાબરી કરી શકે એવું નથી. એ તો વ્યવહાર પ્રત્યક્ષમાં એટલું તો નાખ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર, શ્રીમદજીએ નાખ્યું છે. જીનેન્દ્રની વાણી દિવ્ય ધ્વનિ ઉપકારી ગણવામાં આવે છે દેશના લુબ્ધિમાં, અને એ જીનેન્દ્રની તેરમા ગુણ સ્થાન વર્તી જીનેન્દ્રની વાણી છે તે આત્મજ્ઞાનીથી વધારે અને વધારેની બરાબર પણ નહીં એમ કે છે. વધારે તો નહીં પણ બરાબર પણ નહીં એમ કે છે. સમ એટલે બરાબર, વધારવાનો વધારે ગણવાનો તો પ્રશ્ન જ એક બાજુ મૂકો કે એને બરાબર લેશો નહીં એમ કે છે. એવો લક્ષ થયા વિના બીજું પત્તું એથી ભારે મૂક્યો છે કે જો આત્માર્થી જીવને એવો લક્ષ ન હોય ઉગે ને આત્મવિચાર, એને આત્માના હિતનો વિચાર ઉગ્યો છે એ કક્ષામાં અમે એને ગણતા નથી, ત્યાંથી મૂકી દીધો એને એ કક્ષાની બહાર મૂકી દીધો. એને આત્માના હિતની પડી નથી, આત્માના હિતનો વિચાર એને ઉગ્યો નથી. આત્મું તો એ 100 વર્ષ પહેલા કહી ગયા, 90 વર્ષ થઈ ગયા લગભગ આ વાત.
સ્વસંવેદન નું પૂર્ણ આત્મા કહે કે અંશ, અંશી આવતા હે સ્વસંવેદન નું અંશ.
પૂર્ણ આત્મા આવે છે સ્વસંવેદનમાં, આધારભૂત આ તત્વ છે એ પૂર્ણ આત્મા છે, આશ્રયભૂત તત્વ છે એ પૂર્ણ આત્મા છે, એનું વ્યક્ત વેદન છે એ આંશિક રૂપ છે. એટલે પર્યાયની શુદ્ધતા વેદનની તારતમ્યતા એ આંશિક છે, पूर्ण वेदन तो केवल ज्ञान में आवे छे, पण ए वेदन नो विषय आ हूँ एम जे छे ए हूँ पूरो आवे छे एनी अंदर
अंशी
अंशी
अंशी क्या छे
अंशी आवे छे आश्रय नो विषय अंशी छे
पर्याचित अंशी को
हां
अंशी तो पर्याचित को
नहीं અંશી જેમ દ્રવ્યના બે અર્થ છે એમ અંશીના બે અર્થ છે. મોટા અંશને અંશી કહે છે, અવલંબન લેનાર પર્યાય છે, પણ છતાં દ્રવ્યનું અવલંબન કીધું છે તો અંશી છે અને પર્યાય અંશ છે. આને અંશી કહે છે, પણ એ પણ અંશ છે. ખરેખર તો એક પ્રમાણની અપેક્ષા એ દ્રવ્ય સામાન્ય તે અંશ છે. પર્યાયનો બીજો અંશ છે, પણ કથનની અંદર કોઈ વાર એને અંશી પણ કહેવાય છે ને એને દ્રવ્ય પણ કહેવાય છે. એટલે દ્રવ્ય કયું હોય અંશી કયું હોય ત્યાં પ્રકરણ અનુસાર અર્થ સમજી લેવો, પ્રકરણ પ્રમાણે અર્થ સમજવો, અધિકાર પ્રમાણે અર્થ સમજવો, એટલી વાત છે. કેમ કે શબ્દો મર્યાદિત છે, ભાવો અમર્યાદિત છે. મર્યાદિત શબ્દો દ્વારા અમર્યાદિત ભાવો કહેવો તો તેનો તે શબ્દ બીજા ભાવ માટે વાપરવો જ પડશે. હા, એક બહુ મોટી ચર્ચા થઈ હતી, અમારો પ્રવેશ એ કાળે હતો કે નહીં ખ્યાલ. આપ કેટલા સાલ છે પરિચય મુજબ? વિમલચંદજી કરીને હતા, જાણો છો? એ કહે કે જો તમે દ્રષ્ટિના વિષયમાં શ્રદ્ધાના વિષયમાં એક સમયની પર્યાય રહિત દ્રવ્ય લ્યો, સ્વભાવ લ્યો, તો અપૂર્ણ આત્મા થઈ જશે એ દ્રષ્ટિનો વિષય. તો એની સામે એક બહુ સજ્જડ તર્ક આપેલો એ વખતે કે એક સમયની પર્યાયમાં તો રાગાંશ પણ છે, વિકાર પણ છે, તો શું તમારો શ્રદ્ધાનો વિષય આત્મા એવો પાંગળો છે કે એને એક સમયનો વિકાર જોડીએ ત્યારે પૂર્ણ થાય ને નહીતર તે અપૂર્ણ રહે? આ તર્ક એને આપ્યો હતો તે દિવસે. કેવી રીતે તમે એને ગણશો? કેવી રીતે પૂર્ણ કરવો છે તમારે? એક સમયના પરિણામ રહિત, બંધને બંધનું કારણ, મોક્ષને મોક્ષના કારણથી શૂન્ય છે. શુદ્ધ નહીં, પરમ શુદ્ધ નહીં નો ગ્રાહક, પરમ શુદ્ધ નહીં જેનો ગ્રાહક છે, જે શુદ્ધ પરમ શુદ્ધ નહીં જેનો ગ્રાહક છે, જેને ગ્રહણ કરવા વાળો છે, એવો જે પરમાત્મા છે એ બંધને બંધના કારણરૂપ પર્યાય, મોક્ષને મોક્ષના કારણરૂપ પર્યાયથી શૂન્ય છે. આ જયસેન આચાર્યનું વચન છે 320 ગાથાની ટીકા. તો કે એ શૂન્ય છે એ વાત મને બેસતી નથી. ન બેસતું હોય તો ગુરુદેવ પાસે જઈને પ્રશ્ન પૂછો કે આમાં તકલીફ શું છે. બુદ્ધિશાળી માણસ હતા, પ્રશ્ન કોઈ બુદ્ધિમાંથી આવવો જોઈએ ને. પણ શ્રદ્ધાની પર્યાય જ્યારે આત્માને શ્રદ્ધે છે ત્યારે તે કેવા આત્માને શ્રદ્ધે છે એમ કેમ છે? જ્યારે શ્રદ્ધા થાય છે ત્યારે વિતરાગ થઈ જાય છે, રાગ મટી જાય છે કે રાગ રહે છે એની દશામાં? જ્યારે ચતુર્થ ગુણ સ્થાને સ્વરૂપ શ્રદ્ધાન થાય છે ત્યારે રાગ છે કે નથી આત્માને કે છે? જો એ રાગ રાગની પર્યાય સહિતના આત્માને શ્રદ્ધે તો શ્રદ્ધાના વિષયમાં રાગની શ્રદ્ધા આવી જાય છે. તો રાગની પણ શ્રદ્ધા અને આત્માની પણ શ્રદ્ધા, શુદ્ધાત્માની પણ શ્રદ્ધા, એમ બે વાત બને? એવી રીતે બને? બની શકે એવું નથી. એ કેવી રીતે બને?
શુદ્ધ
ભજન ઉઠાવે. અહીંયા તો શ્રદ્ધાની વાત છે, એ તો મુખ્ય ગૌણ તો જ્ઞાનમાં કરે કે જે શ્રદ્ધાનો વિષય હોય તે જ જ્ઞાનમાં મુખ્ય રહે, અથવા જે શ્રદ્ધાનો વિષય હોય તેની મુખ્યતા જ્ઞાનમાંથી મટી શકે નહીં, મટાડવી હોય તો. જેમ કે અત્યારે મિથ્યા શ્રદ્ધામાં શ્રદ્ધાનો વિષય શુદ્ધ આત્મા નથી, પણ શ્રદ્ધાનો વિષય રાગ અથવા પર છે, બરાબર. તો એ આત્મા શ્રદ્ધાનો વિષય પર રાખે અને મુખ્યતા આત્મા જ્ઞાનની કરી શકે, આત્માની કરી શકે જ્ઞાનમાં, કરવી હોય તો ન થઈ શકે, થઈ શકે નહીં. કેમ કે શ્રદ્ધા અને જ્ઞાનને તે જ પ્રકારનું અવિનાભાવી પરિણમન છે સ્વતંત્રપણે. એટલે એમાં તો એ તો વિજ્ઞાન છે, પરિણમનનું જે વિજ્ઞાન છે એમાં કેમ ફેર થાય, એમાં કઈ ફેર થઈ શકે. મુખ્ય કર્યા વગર કેવી રીતે પકડે, ગૌણ રાખીને પકડે તો કેમ બને, મુખ્ય થયા, મુખ્ય થાય તો જ પકડે. એ વિષયાંતર થયો આપણે રૂપ માંથી, બીજી વાત ચાલે કે ભાઈ આ રૂપ શું છે, જ્ઞાનનું રૂપ શું છે, નિજ રૂપ શું છે, એને પર ગુણનું રૂપ શું છે, બીજા ગુણનું રૂપ શું છે. જ્ઞાનનું રૂપ જ્ઞાન છે, એનું નિજ રૂપ છે, એનું નિશ્ચય રૂપ છે. બાકી એનું જે રૂપ છે એમાં તો અનંત ગુણનું પણ રૂપ છે. બીજું એકલા જ્ઞાનને જોવું હોય તો એમ જોવાય, અથવા જ્યારે ઓળખવાનો વિષય ચાલ્યો છે પરિશિષ્ટમાં, ત્યારે અમરચંદ્રાચાર્ય દેવે એમ કહ્યું કે જ્ઞાનને ઓળખવું છે અને પ્રસિદ્ધપણે જ્ઞાનને ઓળખવું છે, તો એની પ્રસિદ્ધિ છે ત્યાંથી ઓળખવું છે તો પ્રસિદ્ધપણે ઓળખાય. તો કે હા, તો એમ અમે કહીએ છીએ કે જ્ઞાનની પ્રસિદ્ધિ સ્વસંવેદનથી છે. આમ રીતનું છે, જ્ઞાનની પ્રસિદ્ધિ સ્વસંવેદનથી છે. જે લક્ષ લક્ષણની પરિશિષ્ટમાં ચર્ચા છે એમાં આવો ઉત્તર આવ્યો છે, પ્રશ્ન ઉઠાવ્યો છે, પોતે ને પોતે ઉત્તર આપ્યો છે કે જ્ઞાનની પ્રસિદ્ધિ જ્ઞેયોને જાણવાથી છે. એવો ઉત્તર નથી આપ્યો. જો ભાઈ આ જ્ઞેયોને જાણે છે તેથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે કે નહીં, એમાં તને જ્ઞાનની જાતિ નહીં પકડાય, જ્ઞાનનું નિજરૂપ નહીં પકડાય. જ્ઞાનનું નિજરૂપ તો પકડાય છે એ તો સ્વસંવેદનથી એની પ્રસિદ્ધિ છે ત્યાંથી પકડાશે. અહીંયા થોડો બીજો વિષય છે કે એ સ્વસંવેદનની સાથે સુખ છે, સુખ છે. કેટલું સુખ છે કે અનંત સુખ છે એમ જોવે છે, એમ જોવું છે. અહીંયા નિજ અનંત જ્ઞાનમાં સાથે સાથે અભેદપણે વસ્તુપણે તો અભેદ છે ને, ગુણપણે ભલે ભેદ હોય, પણ આપણે ગુણભેદથી ક્યાં વસ્તુને જોવી છે, વસ્તુ વસ્તુગતે વસ્તુ વિચારવી છે, વસ્તુના સ્વરૂપથી વસ્તુને જોવી છે. તો એ ન્યાયથી જોતા અનંત જ્ઞાનની સાથે સાથે અભેદપણે વસ્તુપણે અભેદ અનંત સુખ પણ છે. એમ કહેવા માટે એમ કહ્યું કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. આ એક એવી ચીજ છે ઓળખાણની કે જેમ ઘરમાં દાટેલી દોલત નો અંશ જણાય. કોઈએ એમ કહ્યું કે તમે ઘણા દરિદ્રી થઈને બટકું રોટલા માટે ભીખ માગો છો, પણ અમે તમને એમ કહીએ છીએ કે તમારા ઘોરડામાં ઘરની ગારનો એક પોપડો ઉખડ્યો એક પડ ઉખેડો ત્યાં તમને સોનાનો ચરુ દેખાશે કે જે અમૂલ્ય કિંમતી રત્નોથી ભરેલા ચરુ છે. હવે એક વાસ્તવિકતાનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે કે એ ચરુનો એક કાંઠો થોડોક એક ઇંચ જેટલો દેખાણો પોપડો ઉખેડ્યો એમાં, અને રત્નોનો દેખાણા પણ રત્નોનો પ્રકાશ બહાર આવતો દેખાણો, ચરુની બાજુમાં ખાલી જગ્યામાં અંધારું ન દેખાણું પણ ચકચકાટ પ્રકાશ દેખાણો, ચકચકાટ દેખાણો, તો કહેનારે એમ કહ્યું હતું કે રત્નો ભરેલો ચરુ છે સોનાનો, એણે અંશ જોયો કે અંશી જોયો? આ મારો પ્રશ્ન છે. શું જોયું એને? આખું જોયું કે અધૂરું જોયું? એ કયો? જો નજરથી પકડો તો એને અંશ જ દેખાણો છે, થોડોક ભાગ દેખાણો છે, થોડો દેખાણો છે. એને ખરેખર પૂરો દેખાઈ ગયો છે, થોડો દેખાણો હોવા છતાં પૂરો દેખાઈ ગયો છે. એમ જેણે જ્ઞાનનું સુખરૂપ જોયું એણે અનંત સુખ જોયું છે. અંશ ઉપરથી એણે અનંત સુખ જોયું છે, અનંત સુખની હસ્તી એણે સ્વીકારી છે, છે કે નહીં? એનું દારિદ્ર્ય રહ્યું કે ગયું? એ કયો? એની ગરીબાઈ રહી કે ગઈ? એ કહો. જોતાવેત ગઈ? હજી તો ખોરડા ઉપર નળિયાના ઠેકાણા નથી. એ બધી સમજણ પડે છે જીવને, પરિચય છે ને, એટલે એ બધી સમજણ પડે છે. પણ આ એટલું જ વાસ્તવિક છે, જેટલું એ વાસ્તવિક છે એટલું જ આ વાસ્તવિક છે. એવી વાસ્તવિકતાને બહુ ટૂંકી ભાષામાં અહીંયા દીપચંદજી એમ કહે છે, એક જ વચનમાં, કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. અરે સમજવો, એ સમજવે જે ઉપયોગમાં આંશિક ચેતના વ્યક્ત છે, કહે છે કે અનંત સુખ પણ ત્યાં જ ધરબાયેલું પડ્યું છે. જેદી તને એની હસ્તી સ્વીકારાશે, પ્રતીત આવશે, વિશ્વાસ આવશે, તેદી તારો બેડો પાર છે, અને ત્યાં સુધી રખડપટ્ટી ઊભી છે. જેમ ઓલી દોલત હાથમાં આવ્યા પછી કાંઈ પ્રશ્ન નથી ને, ભલે કપડાં હજી ફાટલા એમને એમ છે, અનાજ હજી ઘરમાં ખરીદીને લાવ્યા નથી, મકાન નવું બંધાયું નથી, ફર્નિચર તૈયાર કરાવ્યા નથી, દાગીના ઘડાવ્યા નથી, પણ છતાં તે શ્રીમંત થઈ ગયો. જોતા હવે જ શ્રીમંત થયો કે નહીં? એમ આચરણ અને ચારિત્રમાં કેવળ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, પરમાનંદની દિશા ભલે 13મી ગુણ સ્થાને પ્રગટ થશે, અહીંયા તો કબજો બધાનો થઈ ગયો, દ્રષ્ટિમાં તો બધો કબજો આવી ગયો છે, કાંઈ બાકી રહ્યું નથી. એ ક્યાં સુધી લંબાવવું શોધમાં, એ શોધનો વિષય લીધો છે. શોધ કેવી રીતે કરવી? હાજી આવશે, બહુ સરસ છે. શક્તિને દેખવી, એમ લીધું છે. એટલે શું છે કે એક સમયના ઉત્પાદ વિરૂપ પરિણામને ન દેખવું ઉપયોગમાં, પણ એની શક્તિને દેખવી. અંડરલાઈન કરીએ છીએ. 26 પાને વિષય છે, પણ એ બીજો કહેવો છે તે નથી. 26 પાને અહમ બ્રહ્માસ્મિ કરીને પછી લીધું છે ને, તે જ્ઞાને સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો. જેટલું જ્ઞાન શુદ્ધ થયું તેટલું અનુભવમાં સર્વ જ્ઞાનના પ્રતીતિ ભાવને વેદતા શુદ્ધ થયું. સર્વ જ્ઞાનના પ્રતીતિ ભાવમાં આનંદ વૈધો, જ્ઞાન અધિક નિર્મળ થતું ગયું. તે જ્ઞાનની વિશુદ્ધતાને જ્ઞાનના બળનો પ્રતીતિ ભાવ કારણ છે, એટલી વાત લીધી છે. એ આખું અનુભવ વર્ણન જ લીધું છે, સ્વાનુભવ વર્ણન જ એ વાત લીધી છે. સ્વસંવેદનનો વિષય બહુ સુંદર આ ગ્રંથની અંદર આવે છે. સર્વ સ્વસંવેદન નું અંગ છે, આગળ જતા એ વાત લીધી છે. એક 39 પાને બહુ સારો ટુકડો છે, વચ્ચેનો જે પારિગ્રાફ છે, હવે મેં શુદ્ધ ચેતના રૂપ જાણ્યું, તેમાં છેલ્લેથી ત્રીજી લીટી છે કે હું આવો હું આવો હું આવો આવો, આટલો વિચાર તો વિકલ્પ છે એમ કરીને પછી આગળ લે છે કે જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે. આમ અનુભવની વાત કરે છે. શું કહે છે? પ્રત્યક્ષ રસને ભાવમાં વેદવો એનું નામ અનુભવ છે. કોને? કે જ્ઞાનના રસને. અહીંયા શું જોવું છે? આગળ સાધ્ય સાધકના અધિકારમાં એક વાત લઈ લીધી છે કે શબ્દ સાધક છે અને અર્થ સાધ્ય છે. અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. તો અહીંયા એમ કહે છે કે જ્ઞાનનો જે રસ એને પ્રત્યક્ષ વેદવો, બસ આનું નામ અનુભવ છે. અનુભવ કોઈ બીજી ચીજ નથી. ત્રેતાલીસમાં પાને હમણાં ચર્ચા ચાલી અને જવાબ જ છે ચોખ્ખો. અહીંયા સ્વસંવેદનમાં 4 લીટી બોલ ટાઈપ છે. સ્વસંવેદનમાં જાતિ રૂપથી પોતાનું સ્વરૂપ કેવળ જ્ઞાનમાં બરાબર જાણ્યું છે. જાતિ સ્વસંવેદનમાં લીધી છે. જ્ઞાન ખરું પણ એ સ્વસંવેદનથી જાણવું છે. ઘણા જ્ઞાનની એટલે અનંત જ્ઞાનની પ્રતીતિ આવી. અનંત જ્ઞાનની પ્રતીતિ આવે ત્યારે અનંત સુખની પ્રતીતિ આવી. અનંત સુખની પ્રતીતિ આવી ત્યારે આત્માના પરિણામ તે સુખના નિધાન બાજુથી પાછા વાળવા અશક્ય છે. બહુ વાસ્તવિકપણે જોઈએ તો જેમાં સુખનો સદંતર અભાવ છે એવા ભૌતિક પદાર્થો પ્રત્યે પછી પણ સુખ ઉપયોગને પાછો વાળી શકાતો નથી, કારણ કે સુખનો નિશ્ચય પીડ્યો છે તેથી. બરાબર છે? તો જે સુખનું નિધાન છે, સાક્ષાત સુખનું નિધાન પોતે જ છે, એનો નિશ્ચય થાય તો પરિણામને એ બાજુથી પાછા કોણ વાળી શકે? પ્રશ્ન જ રહેતો નથી. એમ ઉપયોગની દિશા તરફની ગતિ, જે ગતિમાં જે દિશામાં ઉપયોગની ગતિ થાય છે એ દિશા પકડવામાં મુખ્ય કોઈ કારણ હોય, એનું કોઈ મુખ્ય કેન્દ્ર હોય તો તે સુખ સ્થાનક છે. સુખનું સ્થાન નક્કી કર્યું કે ઉપયોગની ગતિ ત્યાં જશે, બસ એને કોઈ નહીં રોકી શકે, પોતે નહીં રોકી શકે. જ્યાં અહીંયા અનંત સુખનું નિધાન નિશ્ચિત થયું એ બાજુના પરિણામના ખેંચાણને કોઈ રોકી શકે એ વસ્તુ સ્થિતિ રહેતી નથી. ઉપયોગ દ્વારમાં શક્તિને જાણવી એમ કરીને વાત લખે છે. જ્ઞાન નો પ્રકાશ એ છે. પ્રકાશ શબ્દ ત્યાં લીધો છે, શક્તિ ને જોવી એમ લીધું છે. શક્તિ ને જોવી એમ, પર્યાય ને ન જોવી પણ શક્તિ ને જોવી. શક્તિ ને જોવામાં શક્તિની અનંતતાનું માપ આવે છે. પર્યાય અનિત્ય ક્ષણિક છે અને શક્તિને જોવામાં જ્ઞાન વિભાવ જાણવાનું, ઉપયોગ વિભાવને પોતાના જાણે, તે વિભાવને જાણવાની શક્તિને આત્મા પોતાની જાણે. છે પાને છે મેળ ખાય છે, જાણવાની શક્તિ ને આત્મા પોતાની જાણે. ઠીક છે, પાછળ છે, ત્યાર પછી છે, બોલ ટાઈપમાં છે, બહુ પાછળ છે, એમાં 78 પાનું છે. પ્રકરણ છે બે પ્રત જુદી જુદી છે, 84 પણ છે. આમાં 78 પાનું છે, એક પ્રતમાં 84 પાનું છે. પેરેગ્રાફ છે ત્યાંથી નીચે. ચેતના પરિણામ ચેતન દ્રવ્યમાં લીન થતા જ્ઞાન જ્યોતિનું અચળ પદ ઉદ્યોત થાય છે. એક દેશ ઉપયોગ શુદ્ધ કરી સ્વરૂપ શક્તિને જ્ઞાન દ્વારમાં જાણન લક્ષણ વડે જાણે, આ વિધિ છે. આવી દેખાય. એક દેશ ઉપયોગ શુદ્ધ કરી એમ શું કે છે? સર્વ શુદ્ધ ઉપયોગ તો કેવળ જ્ઞાનમાં છે, પણ એક દેશ શુદ્ધતા એટલે રાગ રસની રંજીતપણું મલિનતા એનાથી ખસીને રાગ રસથી છૂટીને જ્ઞાન ત્યારે એની એક દેશ શુદ્ધિ થઈ. શું એ એક દેશ શુદ્ધિ, એક દેશ ઉપયોગ શુદ્ધ કરી જ્ઞાન દ્વારમાં જ્ઞાનની જ પર્યાયમાં જાણન લક્ષણો વડે સ્વરૂપ શક્તિને જાણે, આ સ્વરૂપનું અનંત સામર્થ છે એને જાણે, ઉપયોગ દ્વારમાં જ જાણે. અહીંયા શું વિચાર કરવો છે આપણે? અહીંયા એમ કહ્યું કે મારું અનંત સુખ મારા ઉપયોગમાં છે. અહીંયા કહે છે કે જ્ઞાન દ્વારમાં સ્વરૂપ શક્તિને પકડવી છે. આખા અનંત અનંત ગુણના સામર્થ્યરૂપ જે સ્વરૂપ શક્તિ છે, સ્વરૂપની પૂરા આત્મ સ્વરૂપની જે શક્તિ છે એને પકડે, એને જાણે, ત્યારે એને અનુભવ થાય, ત્યારે અનુભવ થાય, શક્તિને પકડે અનુભવ થાય. પોતાનો લક્ષ લક્ષણ પ્રકાશ પોતામાં પાસે ત્યારે સહજ ધારા ધારાવાહી નિજ શક્તિ વ્યક્ત કરતા કરતા સંપૂર્ણ વ્યક્તતા કરે ત્યારે યથાવત જીવનું તત્વ છે તેવું પ્રત્યક્ષ જાણે. એ ફેરવી ફેરવીને વિષયને ઘણો સ્પષ્ટ કરવાનો ધારાવાહી એક ધારો એમ ધારાવાહી સહજ ધારાવાહી નિશક્તિ વ્યક્ત કરતા કરતા પૂર્ણ કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી પહોંચે એમ કેવું છે. અને એ સત્શાસ્ત્રોની શૈલી રહી છે અથવા જ્ઞાનીઓના નો એક એક સહજ પ્રકાર જ કથનનો એવો રહ્યો છે કે જ્યાં એ આંશિક સાધના સફળ કરે છે ત્યાં એ પૂર્ણ સાધનાને સાથો સાથ વાતમાં લઈ લે છે. એવું પણ જોવા રોકાતા નથી કે આ પંચમારો છે ને કેવળ જ્ઞાન ને મોક્ષ અહીંયા થતું નથી, એવું જોવા રોકાતા એ કેમની પૂર્ણતાની અત્યંત ભાવનાની પ્રસિદ્ધિનું એ લક્ષણ છે. ભાવનાનું એ લક્ષણ છે, પૂર્ણતાની ભાવનાનું એ લક્ષણ છે. બહુ આવે છે, કેટલી જગ્યાએ આવે છે, આચાર્યોના કથનોમાં, સુગાનીજીના પત્રોમાં આવે છે, વચનામૃતમાં આવે છે, અને કેટલાય શાસ્ત્રોમાં એ જ્યાં આંશિક સાધના સફળ થઈ ત્યાં સીધું પૂર્ણ થાય છે, આમ પૂર્ણ થઈ જવાય છે, આમ પૂર્ણ થઈ જવાય છે, એ વાત સાથે જ જોડાઈ જાય છે. કેમ કે એમની જે પૂર્ણતાની જે ભાવના છે એ વાત ત્યાં ઝળકી ઉઠે છે, એને એ છુપાવી શકતા નથી.